એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે લગભગ 2000 વર્ષ પહેલાં લખાયેલા એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે એમ કહીએ કે આજે પણ સત્તા, રાજકારણ અને માનવ સ્વભાવ વિશે ઘણું બધું કહી જાય છે.
હા, પુસ્તકનું નામ છે ધી એનલ્સ
અને લેખક છે પ્રાચીન રોમના મહાન ઇતિહાસકાર ટેસિટસ.
નમસ્કાર. અને મારે શરૂઆતમાં જ કહેવું છે કે આ કોઈ આમ સૂકો ઇતિહાસ નથી, મતલબ ખાલી તારીખો ને ઘટનાઓ નહીં.
બરાબર.
ટેસિટસ આપણને એ ઘટનાઓ પાછળનું મનોવિજ્ઞાન સમજાવે છે, ખાસ કરીને પેલી નિરંકુશ સત્તા હોય ને, એ કેવી રીતે શાસકો અને સમાજ બંનેને અંદરથી ખોખલા કરી નાખે છે એનું ઊંડાણપૂર્વકનું અને સાચું કહું તો ઘણીવાર ચોંકાવનારું વિશ્લેષણ આપે છે.
એટલે જ આ પુસ્તક આજે પણ કામનું છે. કારણ કે જુઓ, સત્તા માટેની ખેંચતાણ, પેલી સ્વતંત્રતાની કિંમત, રાજકીય ભ્રષ્ટાચાર, આ બધું કંઈ ખાલી પ્રાચીન રોમમાં જ હતું એવું તો નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ મુદ્દાઓ તો આજે પણ એટલા જ જીવંત છે.
તો ચાલો આ રસપ્રદ પુસ્તક અને એના લેખક ટેસિટસ એમના વિશે થોડું વધુ જાણીએ. કોણ હતા આ ટેસિટસ અને એમની વાતમાં આટલું વજન શા માટે છે?
જુઓ, પબ્લિયસ કોર્નેલિયસ ટેસિટસ, એમનો સમય હતો લગભગ 56 થી 120 ઈસવી, એટલે એ રોમન સામ્રાજ્યનો સુવર્ણકાળ અને પછી એના પતનની શરૂઆત, એ બધું એમના નજર સામે હતું. અને ખાસ વાત એ છે કે ખાલી ઇતિહાસકાર નહોતા, એ તો રોમન રાજકીય વ્યવસ્થાનો જ એક ભાગ હતા. સેનેટર હતા, સારા વક્તા હતા, ન્યાયાધીશ પણ રહી ચૂક્યા હતા. હા, એમણે રોમન વહીવટી તંત્રમાં અલગ અલગ પદો પર કામ કર્યું હતું. કોન્સલ જેવું મોટું પદ પણ સંભાળેલું અને પ્રાંતના ગવર્નર તરીકે પણ એમનો અનુભવ હતો.
એટલે એમ કે કોઈ બાર બેસીને ખાલી લખવા ખાતર લખનાર નહીં, પણ જેણે પોતે એ બધું જોયું છે, અનુભવ્યું છે.
બરાબર, એકદમ અંદરની વ્યક્તિ. એટલે એમની વાતમાં એક અલગ જ સચ્ચાઈ અને ધાર દેખાય, જાણે કોઈ ઇનસાઇડર આપણને અંદરની કહાણી કહેતો હોય.
હા, એ વાત તો સાચી.
અને જુઓ, એમને સેનેટની કાર્યવાહીની નોંધો, એટલે કે એક્ટા સિનેટસ, જે અધિકૃત રેકોર્ડ કહેવાય ત્યાં સુધી પહોંચ હતી. સરકારી હુકમનામા અને કદાચ મોટા ઘરના લોકોની ખાનગી ડાયરીઓ કે વાતો પણ એમને જાણવા મળતી હશે. પણ સૌથી વધુ અસર એમના પર થઈ હોય તો એ છે સમ્રાટ ડોમિશિયનનો સમય. એ બહુ જ અત્યાચારી શાસક હતો. એ ભય અને દમનનું વાતાવરણ એમણે જાતે અનુભવ્યું અને એના કારણે જ નિરંકુશ સત્તા પ્રત્યે એમનો જે ટીકાત્મક અને ઊંડો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ બન્યો.
અને એમની લખવાની શૈલી એ પણ કંઈક અલગ હતી એમ કહેવાય છે.
હા, એમની સ્ટાઇલ બહુ જ સંક્ષિપ્ત છે, સચોટ અને ધારદાર. ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દે. એ સીધું વર્ણન તો કરે જ, પણ સાથે સાથે નૈતિક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પણ વણી લે. ક્યારેક હળવો કટાક્ષ પણ હોય.
હા,
ખાસ કરીને પેલી સરમુખત્યારશાહી કેવી રીતે કામ કરે, લોકોના મન પર એની શી અસર થાય, એનું એમનું નિરૂપણ અજોડ છે. ધી એનલ્સમાં આપણને આ બધું જોવા મળે છે.
તો આ ધી એનલ્સ પુસ્તક, એનો મુખ્ય વિષય શું છે? કયા સમયની વાત કરે છે?
ધી એનલ્સમાં વાત છે રોમન સામ્રાજ્યના ઇતિહાસની.
હા,
સમ્રાટ ઓગસ્ટસના મૃત્યુથી શરૂ થાય છે, એટલે કે ઈસવીસન 14 થી અને સમ્રાટ નીરોના મૃત્યુ સુધી, ઈસવીસન 68 સુધી. આ એ સમય હતો જ્યારે રોમ પ્રજાસત્તાક મટીને એકદમ સામ્રાજ્ય બની ગયું હતું. પુસ્તક મુખ્યત્વે 4 સમ્રાટો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટિબિરિયસ, પછી કેલ્યુગ્યુલા, પણ એમના વિશેના પુસ્તકો ખોવાઈ ગયા છે. હા, પછી ક્લાઉડિયસ અને છેલ્લે નીરો, આ જુલિયો ક્લોડિયન વંશના શાસકો.
અને આ પુસ્તક દ્વારા ટેસિટસ શું કહેવા માંગે છે, મતલબ એનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
હા, આ બહુ મહત્વનો સવાલ છે. ટેસિટસનો મુખ્ય તર્ક, એમની મુખ્ય દલીલ એ છે કે જ્યારે સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં અમર્યાદિત રીતે ભેગી થાય ને, તો એ ભ્રષ્ટાચાર તરફ જ લઈ જાય હંમેશા.
અનિવાર્યપણે.
બરાબર. અને આ ભ્રષ્ટાચાર ખાલી શાસકને જ નહીં, પણ આખા રાજકીય તંત્રને, સમાજને, નૈતિકતાને, બધાને ખતમ કરી નાખે છે. અને ટેસિટસના મતે આ પતન એવું હોય છે જેને પછી પાછું વાળી શકાતું નથી, એ ઇરિવર્સિબલ છે.
એટલે એક રીતે જોઈએ તો
પેલી વાત આવી કે ઓબ્વિયસ જે સ્થિરતા અને શાંતિ સ્થાપી હતી જેને પેક્સ રોમાના કહે છે,
હા રોમન શાંતિ,
એની કિંમત શું ચૂકવવી પડી? આ સવાલ ટેસિટસ ઉઠાવે છે એમને.
ચોક્કસ, ટેસિટસ જાણે પૂછી રહ્યા છે કે ભાઈ આ શાંતિ મળી, સુરક્ષા મળી, એના બદલામાં રોમનોએ ગુમાવ્યું શું? અને એમનો જવાબ એવો છે કે રોમનોએ પોતાની રાજકીય સ્વતંત્રતા ગુમાવી દીધી, એમની નૈતિક હિંમત જતી રહી, સત્ય બોલવાની તાકાત જતી રહી.
મતલબ એમનો આત્મ જ ગુમાવી દીધો.
હા, એમ કહી શકીએ. સ્થિરતા જરૂર મળી, પણ બહુ મોટી કિંમત ચૂકવીને.
તો આ પુસ્તક આપણને કઈ દિશામાં લઈ જાય છે? આ ચાર સમ્રાટોની વાત કેવી રીતે આગળ વધે છે, એક પછી એક?
હા, તે એક સતત નીચે તરફ જતી ઉદાસીન પણ મહત્વની કથા છે, નૈતિક અને રાજકીય પતનની. શરૂઆત થાય છે ટિબેરિયસથી. એ સમ્રાટ બને છે ત્યારે દેખીતી રીતે બહુ અનિચ્છા બતાવે છે, જાણે એને સત્તા જોઈતી જ નથી.
દેખાડો કરે છે.
હા, પણ અંદરખાને બધી સત્તા પોતાના હાથમાં લઈ લે છે. પ્રજાસત્તાકનો દેખાવ તો જાળવી રાખે છે, પણ એની અંદરનો જીવ એ તો ક્યારનો મરી ગયો હોય છે.
અને પછી તો નીરો આવે ત્યાં સુધીમાં તો સ્થિતિ સાવ બગડી જ જાય છે ને?
બિલકુલ. ટિબેરિયસનું શાસન શંકા અને ભયથી ભરેલું હતું. પછી આવે ક્લાઉડિયસ. એ પોતે તો ભણેલો હતો, પણ નબળા મનનો, પત્નીઓ અને દરબારીઓના હાથમાં રમતો હતો. અને છેલ્લે નીરો. એના સમયમાં તો અત્યાચાર, ભ્રષ્ટાચાર, નૈતિક પતન બધું ચરમસીમાએ. ટેસિટસ બતાવે છે કે કેવી રીતે પેલી ગૌરવશાળી રોમન સેનેટ એ ખાલી ખુશામતખોરોની સભા બની જાય છે. કાયદાઓનો ઉપયોગ લોકોને દબાવવા માટે થાય છે, અને ભય અને દંભ એ જ શાસનના મુખ્ય હથિયાર બની જાય છે.
ચાલો તો આ પતનની કથાના કેટલાક મુખ્ય પાત્રો અને ઘટનાઓ પર થોડી વધુ વિગતે વાત કરીએ. ટિબેરિયસના શાસનથી શરૂ કરીએ, પુસ્તક 1-6.
હા, તો ટિબેરિયસના શાસનની શરૂઆત થાય છે ઓગસ્ટસના મૃત્યુ પછી, અને સત્તા કોને મળશે એની એક અસ્વસ્થતા છે વાતાવરણમાં. અહીં આપણને એક બહુ રસપ્રદ પાત્ર મળે છે, જર્મેનિકસ.
હા, એ ટિબેરિયસનો ભત્રીજો અને દત્તક પુત્ર હતો ને?
બરાબર. અને યુવાન હતો, લોકોમાં બહુ પ્રિય હતો, સારો સેનાપતિ હતો, સદ્ગુણી હતો. પણ આ જ એની લોકપ્રિયતા એના માટે ઘાતક સાબિત થાય છે,
કેમ કે સમ્રાટ ટિબેરિયસને એની ઈર્ષ્યા થવા લાગે છે.
એકદમ. ટિબેરિયસ એની વધતી જતી લોકપ્રિયતાથી ડરે છે, એટલે એને પૂર્વના મોરચે મોકલી દે છે, અને ત્યાં એનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થાય છે. ટેસિટસ તો સ્પષ્ટ ઇશારો કરે છે કે એને ઝહેર આપવામાં આવ્યું હતું.
ઓ બાપરે.
આ ઘટના પછી ટિબેરિયસના રાજમાં શંકા અને ભયનું વાતાવરણ એકદમ ઘેરું બની જાય છે. પેલો રાજદ્રોહનો કાયદો માયસ્ટાસ એનો દુરુપયોગ શરૂ થાય છે. કોઈપણ નાની વાતમાં લોકો પર કેસ થવા લાગે છે. માહિતી આપનારાઓ એટલે કે બાતમીદારો, એમનું ચલણ વધી જાય છે.
અને આ જ સમયે પેલો સેજાનસ એનો ઉદય થાય છે.
હા, લુસિયસ એલિયસ સેજાનસ એ પ્રેટોરિયન ગાર્ડનો કમાન્ડર હતો, એટલે સમ્રાટના અંગરક્ષકોનો વડો. એ ધીરે ધીરે ટિબેરિયસનો વિશ્વાસ જીતી લે છે અને ખૂબ શક્તિશાળી બની જાય છે. પછી ટિબેરિયસ તો રોમ છોડીને કેપ્રિટાપ ઉપર રહેવા જતો રહે છે, અને પાછળ રોમમાં સેજાનસ જાણે સમ્રાટ બની બેસે છે. એ જર્મેનિકસના પરિવારને ખતમ કરી નાખે છે. પણ પછી
પછી શું થાય છે?
પછી ટિબેરિયસ જે કેપ્રીમાં બેઠો છે એ ત્યાંથી જ એકદમ નાટકીય અને ક્રૂર રીતે સેજોનસનો ખેલ ખતમ કરી દે છે. એને અને એના આખા પરિવારને મરાવી નાખે છે. ટિબેરિયસના શાસનનો અંત પણ અત્યંત ક્રૂરતા અને એકલતામાં આવે છે. ટેસિટસ એને દંભનો માસ્ટર કહે છે.
ટિબેરિયસ પછી કેલિગુલા આવ્યો, પણ એના વિશેના પુસ્તકો નથી એમ તમે કહ્યું. તો પછી સીધા ક્લાઉડિયસ પર આવીએ, પુસ્તકો 11 અને 12. એનું શાસન કેવું હતું?
ક્લાઉડિયસનું ચિત્રણ ટેસિટસ થોડું અલગ રીતે કરે છે. એ ભણેલો હતો, ઇતિહાસમાં રસ લેતો હતો, અમુક અંશે બુદ્ધિશાળી પણ હતો, પણ સ્વભાવે નબળો હતો, એટલે એના પર એની પત્નીઓ અને એના શક્તિશાળી મુક્ત ગુલામોનો બહુ પ્રભાવ હતો.
મુક્ત ગુલામો એટલે?
એટલે જે પહેલા ગુલામ હતા પણ પછી આઝાદ થયા હતા. ક્લાઉડિયસના સમયમાં આવા લોકો વહીવટમાં બહુ ઊંચા પદે પહોંચ્યા હતા, એટલે સત્તાનું કેન્દ્ર સમ્રાટ પોતે નહીં પણ એની આસપાસના આ લોકો બની ગયા હતા.
અને પેલી પત્નીઓ મેસેલિના અને એગ્રિપિના, એમના વિશે શું?
હા, મેસેલિના તો એના ભ્રષ્ટાચાર અને અંગત જીવનની સ્વચ્છંદતા માટે કુખ્યાત હતી. એનું અંત તો ફાંસી પર આવ્યું. એના પછી ક્લોડિયસે લગ્ન કર્યા એની ભત્રીજી એગ્રીપિના ધ યંગર સાથે. અને આ એગ્રીપિના એ અત્યંત મહત્વાકાંક્ષી અને નિર્દયી હતી. એનો એક જ ધ્યેય હતો, પોતાના પહેલા લગ્નથી થયેલા દીકરા નીરોને ગાદી પર બેસાડવો.
અને એ માટે એણે ક્લોડિયસનો ઉપયોગ કર્યો.
બરાબર, એણે ક્લોડિયસને મનાવી લીધો કે નીરોને દત્તક લે અને પોતાના અસલી દીકરા બ્રિટાનિકસ એને બાજુ પર મૂકી દે. અને પછી જ્યારે એને લાગ્યું કે ક્લોડિયસ કદાચ પોતાનો વિચાર બદલી શકે છે,
ત્યારે
કથિત રીતે એણે ક્લોડિયસને મશરૂમની વાનગીમાં ઝેર આપી લીધું. ટેસિટસ અહીં પણ બહુ સ્પષ્ટ ઇશારો કરે છે. આ બધું બતાવે છે કે શાહી પરિવારમાં સત્તા માટે કેવા ભયંકર કાવતરા ચાલતા હતા.
અને આખરે આવે છે નીરો, પુસ્તકો 13-16, રોમન ઇતિહાસનો કદાચ સૌથી બદનામ અધ્યાય.
હા, નીરોના શાસનની શરૂઆત આમ તો સારી થાય છે, કારણ કે એના શરૂઆતના સલાહકારો સારા હતા, ફિલોસોફર સેનેકા અને પ્રેટોરિયન પ્રિફેક્ટ બુરસ. આ પહેલા 5 વર્ષને ક્વિન્ક્વેનિયો નીરોનિસ એટલે કે નીરોના 5 સારા વર્ષ પણ કહેવાય છે.
પણ પછી
નીરો પોતાની માં એગ્રીપિના એના પ્રભાવમાંથી મુક્ત થવા માંગે છે. માં દીકરા વચ્ચે સત્તાનો સંઘર્ષ શરૂ થાય છે. એ પહેલા બ્રિટાનિકસને ઝેર આપી દે છે, જે ગાદીનો બીજો દાવેદાર હતો.
અને પછી પોતાની માને પણ.
હા, એગ્રીપિનાની હત્યા. ટેસિટસ એનું વર્ણન એટલું વિગતવાર અને ભયાનક રીતે કરે છે પુસ્તક 14માં કે વાંચીને ધ્રુજારી છૂટી જાય. પહેલા એક ખાસ બનાવેલી હોડીમાં બેસાડીને ડૂબાડવાનો પ્રયાસ કરે છે, પણ એ બચી જાય છે. એટલે પછી હત્યારા મોકલીને એની હત્યા કરાવે છે. આ પછી નીરો પર કોઈનો અંકુશ રહેતો નથી. એ પોતાના અંગત શોખમાં ડૂબી જાય છે. ગાયન, કવિતા લખવી, રથ દોડાવવા અને પાછો જાહેરમાં પ્રદર્શન કરે, જે રોમના મોટા ઘરના લોકોને બહુ શરમજનક લાગતું હતું.
અને પછી પેલી રોમની આગ, ઈસવીસન 64માં.
હા, રોમની એ ભયંકર આગ. શહેરનો મોટો ભાગ બળી ગયો. અફવા તો એવી ફેલાઈ કે નીરોએ પોતે જ આગ લગાડી છે જેથી જૂનું રોમ સાફ થઈ જાય અને એ પોતાનો ભવ્ય મહેલ ડોમસ ઓરિયા એટલે કે સોનેરી મહેલ બનાવી શકે.
શું આ સાચું હતું?
ટેસિટસ પોતે આ અફવા પર થોડી શંકા વ્યક્ત કરે છે. પણ નીરોએ પોતાના પરથી દોષ હટાવવા માટે શું કર્યું? એણે રોમના એક નાના ધાર્મિક જૂથ ખ્રિસ્તીઓ એમના પર આરોપ મૂકી દીધો. અને પછી એમના પર જે અત્યાચાર કર્યા એનું વર્ણન પણ ટેસિટસે કર્યું છે. ખૂબ જ ભયંકર હતું.
અને અંતે એની સામે પણ ષડયંત્ર થયું.
હા, પિસોનિયન ષડયંત્ર. સેનેટના કેટલાક સભ્યો અને બીજા ઉમરાઓએ મળીને નીરોને મારી નાખવાનું કાવતરું કર્યું, પણ એ પકડાઈ ગયું અને એના પરિણામે તો મોટા પાયે ધરપકડો થઈ. ઘણા લોકોને સાંસી અપાઈ, ઘણાને આત્મહત્યા કરવા મજબૂર કરાયા.
સેનેકા પણ એમાં હતો.
હા, સેનેકા, કવિ લુકન, પેટ્રોનિયસ, ઘણા જાણીતા લોકો આનો ભોગ બન્યા. ટેસિટસનું પુસ્તક અહીં ઈસવી 66માં અચાનક પૂરું થઈ જાય છે. એટલે નીરોના છેલ્લા 2 વર્ષ અને એનું પતન કેવી રીતે થયું એનું વર્ણન આપણને મળતું નથી.
આ આખી કથા સાંભળીને તો ખરેખર એમ લાગે કે સત્તા એ કેવી રીતે માણસને અને આખા તંત્રને બગાડી શકે છે. તો આ પુસ્તકમાંથી મુખ્ય કયા વિચારો કે સંદેશાઓ આપણને મળે છે જે આજે પણ લાગુ પડે?
જુઓ, સૌથી પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એ જ છે કે નિરંકુશ સત્તા, એટલે કે જેના પર કોઈ અંકુશ નથી એવી સત્તા, એ ભ્રષ્ટ કરે જ છે. અને ટેસિટસ તો કહે છે કે એ સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે.
હા,
એ બતાવે છે કે સત્તા કેવી રીતે શાસકને વાસ્તવિક દુનિયાથી દૂર કરી દે છે, એને શંકાશીલ અને ક્રૂર બનાવી દે છે. આ પહેલો મુદ્દો. બીજું, સંસ્થાઓનું પતન.
જેમ કે સેનેટ.
બરાબર, રોમન સેનેટ જે એક સમયે ગૌરવશાળી સંસ્થા હતી એ કેવી રીતે ડરપોક અને ખુશામતખોરોની ટોળી બની જાય છે. આ બતાવે છે કે જ્યારે સત્તા પર નજર રાખનારી એને સંતુલિત કરનારી સંસ્થાઓ નબળી પડે છે ત્યારે શું થાય છે.
અને પેલી સ્વતંત્રતાની વાત પણ હતી ને, કે દેખાવ ખાતર બધું ચાલુ રહે પણ અંદરથી.
હા, એ ત્રીજો મુદ્દો, સ્વતંત્રતાનો ભ્રમ. દેખાવમાં બધું બરાબર લાગે, સેનેટની બેઠકો થાય, કદાચ ચૂંટણીઓ પણ થાય, પણ ખરી સત્તા તો ક્યાંક બીજે જ હોય. આવી સ્થિતિમાં સાચું બોલવું ખતરનાક બની જાય છે અને ખુશામત કરવી એ સલામતી આપે છે.
આ વાત તો આજે પણ વિચારવા જેવી છે.
ચોક્કસ, અને ચોથો મુદ્દો હું કહીશ, દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ. ટેસિટસ સતત એ બતાવવાનો પ્રયાસ કરે છે કે જે દેખાય છે એવું હોતું નથી, ખાસ કરીને રાજકારણમાં. ટિબેરિયસ તો આનો માસ્ટર હતો, શબ્દોનો અર્થ જ બદલાઈ જાય. આ આપણને શીખવે છે કે આપણે જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, એના પર તરત વિશ્વાસ ન કરી લેવો જોઈએ. હંમેશા થોડું ઊંડા ઉતરીને વિચારવું જોઈએ.
ટેસિટસના લખાણમાં કેટલાક એવા વાક્યો કે વિચારો છે જે આજે પણ એટલા જ આમ ધારદાર લાગે છે.
હા, ચોક્કસ. દાખલા તરીકે એમનો એક બહુ જાણીતો વિચાર છે કે જેટલું રાજ્ય વધુ ભ્રષ્ટ, તેટલા કાયદા વધુ. કોરપ્ટિશીમા રેપુબ્લિકા પ્લુરિમા લેજીસ.
આનો મતલબ શું? વધુ કાયદા તો સારી વાત કહેવાય ને?
ના, અહીં ટેસિટસ ઊંધી વાત કરે છે. એ કહે છે કે જ્યારે સમાજમાં નૈતિકતા ઓછી થાય ને, ત્યારે શાસકો લોકોને કાબૂમાં રાખવા માટે નવા નવા કાયદા બનાવતા જાય છે. પણ ઘણીવાર આ કાયદા ન્યાય માટે નહીં, પણ લોકોને દબાવવા માટે વપરાય છે.
ઓ, સમજાયું. બીજો એક વિચાર પણ બહુ પ્રખ્યાત છે, કદાચ એમના બીજા પુસ્તકમાંથી છે, પણ અહીં લાગુ પડે. તેઓ રણ બનાવે છે અને તેને શાંતિ કહે છે. ઉબી સોલિટિડિનમ ફાચ્યુન્ટ પેચ્યુમ અપિલાન્થ.
હા, આ રોમન સામ્રાજ્યવાદ પર બહુ મોટો કટાક્ષ છે. રોમ કહેતું હતું કે અમે જ્યાં જઈએ ત્યાં શાંતિ સ્થાપીએ છીએ, પણ ટેસિટસ કહે છે કે આ શાંતિ ઘણીવાર જીતેલા પ્રદેશોના વિનાશ અને શોષણ પર ટકેલી હતી. આ વાક્ય યાદ અપાવે છે કે કેવી રીતે સત્તા પોતાની હિંસાને પણ સારા શબ્દોના વાઘા પહેરાવે છે.
અને માનવ સ્વભાવ વિશે, પેલી સત્તાની લાલસા વિશે શું?
ટેસિટસ માને છે કે સત્તાની લાલસા, બીજાઓ પર રાજ કરવાની ઈચ્છા, એ માણસના હૃદયને બીજી કોઈ પણ ભાવના કરતાં વધુ ભડકાવે છે. આ ઈચ્છા એટલી જોરાવર હોય છે કે એના માટે માણસ વફાદારી, નૈતિકતા, મિત્રતા બધું જ ભૂલી જાય છે. ધ એનલ્સમાં આના પુષ્કળ ઉદાહરણો છે.
તો આ બધી વાતો પરથી આપણા રોજિંદા જીવન માટે, આજના સમય માટે આપણે શું શીખી શકીએ? આ જૂનો ઇતિહાસ આપણને કેવી રીતે ઉપયોગી થાય?
જુઓ, પહેલી અને સૌથી અગત્યની શીખ તો એ જ છે કે સત્તા પર હંમેશા કોઈકને કોઈક અંકુશ હોવો જ જોઈએ. પછી ભલે દેશનું શાસન હોય, કોઈ કંપની હોય કે કોઈ નાનું સંગઠન હોય, જો સત્તા એક જ જગ્યાએ અમર્યાદિત રીતે ભેગી થશે તો ભ્રષ્ટાચારનું જોખમ રહેવાનું જ. એટલે જ લોકશાહીમાં ચેક્સ એન્ડ બેલેન્સનું આટલું મહત્વ છે.
બીજો, આપણે રાજકારણમાં જે ભાષા વપરાય છે, જે પ્રચાર થાય છે, એને વધુ સારી રીતે સમજી શકીએ. નેતાઓ કેવી રીતે પોતાની છબી ઊભી કરે છે, કેવી રીતે શબ્દોની રમત રમે છે.
હા, સ્પિન જેને કહીએ.
બરાબર. ટેસિટસ આપણને આ બધું ધ્યાનથી જોતા શીખવે છે, ટીકાત્મક રીતે વિચારતા.
ત્રીજું, આપણા કામકાજની જગ્યાએ, એટલે કે ઓફિસ પોલિટિક્સમાં અથવા કોઈપણ સંગઠનમાં જે સત્તાની રમતો ચાલે છે એને સમજવામાં મદદ મળે. પહેલાં સેજાનસ જેવા પાત્રો પરથી આપણે ખુશામદખોરી, અંદર ખાને ચાલતી સ્પર્ધા, નેતાની નજીક રહેવાના ફાયદા ગેરફાયદા, આ બધું શીખી શકીએ.
અને અંગત સ્તરે પણ કંઈક શીખવા મળે નૈતિક દ્વિધા વિશે.
હા, ચોક્કસ. જેમ કે સેનેકાની પરિસ્થિતિ. એ પોતે ફિલોસોફર હતો, પણ નીરો જેવા શાસકનો સલાહકાર બન્યો. એની સામે પ્રશ્ન હતો કે શું આવી ભ્રષ્ટ વ્યવસ્થાનો ભાગ બનીને એને અંદરથી સુધારવાનો પ્રયાસ કરવો, કે પછી પોતાની નૈતિક શુદ્ધતા જાળવવા એનાથી દૂર રહેવું. આ પ્રશ્ન આજે પણ ઘણા લોકોને મૂંઝવતો હોય છે.
અને છેલ્લે
ટેસિટસ આપણને એ પણ વિચારતા કરે છે કે કેવી રીતે આખો સમાજ ધીરે ધીરે અત્યાચાર તરફ સરકી શકે છે. ક્યારેક ડરને કારણે, ક્યારેક પોતાના સ્વાર્થ માટે, તો ક્યારેક ફક્ત ઉદાસીનતાને કારણે. લોકો કંઈ બોલે નહીં, ચૂપચાપ બધું સહન કરે, એ નિષ્ક્રિય સંમતિ પણ અત્યાચારને ટકાવી રાખવામાં મદદ કરે છે.
વાહ, ખરેખર બહુ ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ. તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટી શીખ કઈ રહી?
મારા માટે તો સૌથી મોટી વાત એ છે કે સ્વતંત્રતા એ કેટલી નાજુક વસ્તુ છે. એને સતત સાચવવી પડે છે, એના માટે જાગૃત રહેવું પડે છે. એ કંઈ આપોઆપ ટકી નથી રહેતી. અને બીજું, સત્તા માણસના મન પર, એના મનોવિજ્ઞાન પર કેવી ઊંડી અસર કરે છે, ટેસિટસનું એ વિશ્લેષણ અદ્ભુત છે. આજે પણ એટલું જ સાચું લાગે છે.
અને મારા માટે એ વાત કે સંસ્થાઓ એ ભલે ઉપરથી દેખાવમાં ટકી રહે, પણ દબાણ હેઠળ અંદરથી કેવી રીતે ખોખલી થઈ જાય છે, પેલું સેનેટનું ઉદાહરણ, અને બીજું ઇતિહાસમાં કે કોઈ પણ સમયે સત્ય કહેવાનું મહત્વ અને એના માટે જોઈતી હિંમત. ટેસિટસે જે જોયું, જે અનુભવ્યું એ પ્રામાણિકતાથી લખ્યું, ભલે કોઈને ગમે કે ન ગમે.
અંતે શ્રોતાઓ માટે એક વિચાર છોડી જઈએ. ટેસિટસનું મુખ્ય કહેવું એ છે કે અનિયંત્રિત સત્તા ભ્રષ્ટ કરે જ છે. શું લાગે છે, આજની દુનિયામાં એવી કોઈ સિસ્ટમ, કોઈ વ્યવસ્થા શક્ય છે જ્યાં ભ્રષ્ટાચારને ખરેખર પૂરેપૂરો રોકી શકે? કે પછી આ સત્તા અને નૈતિકતા વચ્ચેનો સંઘર્ષ એ માનવ ઇતિહાસની કાયમી વાસ્તવિકતા જ બની રહેશે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.